જીવ માત્રનો પ્રભુ સ્નેહ, ભગવાન પ્રત્યેનો પ્રેમ, જે પ્રભુનો છે એ ક્યારેય પણ પ્રભુનો વિરહ વિયોગ ક્યારે પણ એ સહન કરી શકતું નથી. પ્રભુ વનવાસ માટે માતા પિતાની આજ્ઞા લઈ પ્રસ્થાન કરવા માટે મહારાજ દશરથજી, કૈકેયીજી, કૌશલ્યાજી, સુમિત્રાજી સૌની પાસેથી પ્રસન્નતાપૂર્વક વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કરીને પ્રસ્થાન કરી રહ્યા છે. રાજમહેલમાંથી બહાર નીકળી રાજમહેલનું પ્રવેશ દ્વાર, વશિષ્ઠ દ્વાર જેને કહે, જેમ આપણે નારાયણ દ્વારમાંથી પ્રવેશ કરીએ છીએ, એમ રાજમહેલનું નામ ના દ્વારનું નામ વશિષ્ઠ દ્વાર છે. ઘરના એ નામ પાડો ને ત્યારે જરા નામ પાડતા આની ઉપરથી શીખજો કે ઘરનું નામ કેવું પડાય. વશિષ્ઠ દ્વારે પ્રભુ સીતાજી, લક્ષ્મણજી સહિત આવીને ઉભા છે. નિકસી વશિષ્ઠ દ્વાર બૈઠાઢે,
દેખે લોગ બિરાદાદે.
પ્રભુ રાજમહેલના વશિષ્ઠ દ્વારે આવીને ઉભા, એની સાથે જ સમસ્ત અયોધ્યાની પ્રજાજન સામે ઉભેલી છે. દરેકની આંખમાં માત્ર અશ્રુ જ છે એવું નથી, વિરહનો ભયંકર દાવાનળ પણ ભળ 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 બળી રહ્યો છે. દેખે લોગ બિરહ દવ, જેમ જંગલમાં પાડો ઉપર આગ લાગે, ભયંકર આગ લાગે, અને એ આગ કેમે કરીને વર્ષો સુધી બુઝાય નહીં, એનું નામ દવ કહેવાય. સમસ્ત અયોધ્યાજનોની પ્રજાજનોમાં હૃદયમાં દાવાનળ ભભૂકી ઉઠ્યો છે ભગવાનના વિયોગનો. આ 14 વર્ષનો દાવાનળ સળગવાનો છે, એ કેવી રીતે સહન થશે? એટલે પ્રભુ પણ એક વાર થંભી ગયા. રાજમહેલમાંથી બહાર નીકળતા નીકળતા પ્રજાના દુઃખને જોઈને, પ્રભુ તો કરુણાનિધાન છે, અને એ કરુણાનિધાન પ્રભુ સર્વની ઉપર કરુણા કરવા માટે સર્વની કરુણા જોઈને થંભી ગયા. જે દ્રશ્ય અત્યંત આક્રંદ વાળું છે, જેને સહન કરવાની શક્તિ કોઈ પણ અયોધ્યાના પ્રજાજનમાં નથી. જે કઈ કઈ એ બે વરદાન માગ્યા છે અને આટલી હઠ કરી છે, એ કઈ કઈ પણ ઢીલા પડી ગયા છે, અને વિદાય આપતી વખતે બોલ્યા છે કે લો આ વલકલ અને ભિક્ષાપાત્ર હાથમાં પકડો, હવે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે નિર્ણય કરો. માતૃ હૃદય પણ પીગળી ગયું છે, અને એ સ્થિતિમાં ભગવાને સમસ્ત પ્રજાજન, જે દાવાનળ વિરહનો હૃદયની અંદર કે જેને જોઈ ના શકાય, જે નિયંત્રણમાં પણ ન આવી શકે, દરેકની આંખમાં આંસુ હોય, ત્યાં પ્રભુ વશિષ્ઠ દ્વાર આગળ ઉભા રહી સૌને આશ્વાસન બંધાવી રહ્યા છે.
કહી પ્રિયા વચન સકલ સમજાય,
બધાએ સંબોધીને પ્રભુએ પ્રિય વચન કહ્યા છે. જેમ માં કૈકેયીએ પણ કહી મૃદુબાની વિદાય આપતા કોમળ વાણીથી કહ્યું છે કે હવે તમને ઈચ્છા હોય. આમ કૈકેયીજીને કોમળ વચનો બોલવાની, મૃદુ વાણી બોલવાની કઈ આવશ્યકતા હશે? જે પોતાના પતિ આગળ આટલા કઠોર થયા છે, ન બોલવાના શબ્દો ઉચ્ચાર્યા છે, એક પત્ની તરીકે હક છે પતિની આગળ ન બોલવાના વચનો ઉચ્ચારવાનો પત્નીનો હક છે. એમ કૈકેયીજી સ્વયં આને મોલ બે સાહી કી મોહી ભરત કી રાઉર પૂતન હોય, આવા કડવામાં કડવા કઠોરમાં કઠોર શબ્દો બોલેલા કૈકેયીજી પણ આગે ધરી બોલી મૃદુવાણી મુનિપટ ભૂષણ આગે આવી અને આ પ્રમાણે કયા પછી અસ વિચારી કરહુસ જોઈ સોઈ જો ભાવા, હવે મેં તો મારું કામ પૂર્ણ કર્યું. રામને કહ્યું હવે તમને જે ઠીક લાગે તે તમે કરો. નિકસી વસિષ્ઠ દ્વાર બેઠાડે. આમ આવા આવી પરિસ્થિતિમાં આવા વાતાવરણની અંદર પ્રભુ આવીને દ્વારે ઉભા અને ત્યાં ગાડી પણ લોકોને જે સ્થિતિમાં જોયા છે એના એ પોતે સહન નથી કરી શક્યા. અને એટલે સમસ્ત પોતાની પ્રજા છે ને, આ તો અયોધ્યાની પ્રજા સમસ્ત પોતાની પ્રજા છે. રાજા એ પ્રજાનો પિતા છે અને સર્વ પ્રજાનો બાપ એ રાજા છે. એટલા માટે તે વેદોમાં રાજાને પિતા કયો છે, પ્રજાનો પિતા છે. અને જ્યારે પિતાની પ્રજા આક્રંદ કરતી હોય, વિયોગના દાવાનળથી ભડભડ બળતી હોય, તો એ દુઃખ એ ક્લેશ પિતાને થાય તો ખરો જ ને? એટલે પ્રભુ ત્યાં થંભી ગયા. આ સમસ્ત વાતાવરણને સુલઝાવવા માટે પ્રભુએ અયોધ્યાની પ્રજાને મૃદુવાણીથી કહેવા માંગી છે, કહી પ્રિય બચન સકલ સમુજાય, સૌને ભગવાને સમજાવવા પ્રયત્ન કર્યો છે. જ્યાં જે ઘટના ઘટવાની છે ઘટી જ ગઈ છે, જે પોતાના હાથની બહાર નીકળી ગયેલી છે, એના માટે ગમે એટલી વ્યક્તિને સમજાવવામાં આવે ને તો પણ એના હૃદયમાં એ વાત ન ગળે ન ઉતરે. જ્યાં દાવાનળ જ લાગ્યો હોય ત્યાં ગમે એટલું સમજણનું પાણી છાંટવામાં આવે પણ એ બુઝાય ખરો? આ વિયોગ એક બે દિવસનો કે દાડા મહિનાનો નથી, 14 વર્ષનો આ વિરહ દવ, એને કેવી રીતે સુલઝાવવો, એને કેવી રીતે પચાવવો, કેવી રીતે શાંત કરવો? સમસ્ત પ્રજાની સમસ્યા પિતા તરીકે રાજાની. મહારાજ દશરથજી અત્યારે બેહોશ અવસ્થામાં છે અને એ સ્થિતિમાં ભગવાન સ્વયં આજે ઘરની આજે પરિવારની અંદર જો રાજ પરિવારમાં વડીલ હોય તો મહારાજ દશરથજી પછી રામ છે. ક્યાંય પણ રાજાને કંઈક થયું હોય તો જે પાટવી રાજકુમાર હોય એનું ઉત્તરદાયિત્વ છે કે પ્રજાને સંભાળવાનું. અને એટલા માટે ભગવાન વશિષ્ઠ દ્વારે આવીને થંભી ગયા છે. સૌને પ્રેમાળ વચનોથી, ખૂબ જ પ્રેમાળ વચનોથી ભગવાન સૌને સમજાવે છે. સકલ સમુજાએ કહી પ્રિય મૃદુ વચન, મૃદુ વાણીથી કહ્યું. પણ તે છતાંય જેમ કોઈ પણ પરિવારની અંદર પોતાના સ્વજનનું મૃત્યુ થયું હોય અને એને ગમે એટલો સમજાવવામાં આવે, ગમે એટલા પરિવારને આશ્વાસનના શબ્દો આપવામાં આવે, ગમે એટલી શિખામણ કે જ્ઞાન આપવામાં આવે, પણ અંદરનો જે શોક છે, જે કલ્પાંત છે એ શાંત થાય ખરો? જ્યાં સમાચાર મળ્યા હોય એની સાથે જ એક વાર તો એનું હૈયું પોતાના હાથમાં ઝાલ્યું ના રે, એની આંખ ક્યારે પણ છલકાયા વગર ના રે. તો આવી સ્થિતિમાં ભગવાન સૌને પ્રિય વચન કહેતા કે છે, વિપ્ર વૃંદ રઘુબીર બોલાય. હવે આ પ્રજાને છોડીને 14 વર્ષ માટે જવાનું છે, પણ એ 14 વર્ષના વિયોગની અંદર આટલા લાંબા સમયમાં બીજું કોણ સમજાવશે એમને? બીજું સમજાવશે કોણ? પ્રજાને કોણ સમજાવી શકે? જે કંઈક ચિંતનશીલ હોય, બુદ્ધિશાળી હોય, જેની પાસે કંઈક જ્ઞાનની સાચી સમજ હોય એ સમજાવી શકે. અને વિપ્રને વિપ્રપદ કેમ આપવામાં આવ્યું છે, એને પૂજ્ય કેમ ગણ્યો છે, આદરણીય? કે સમાજનો જે બુદ્ધિજીવી વર્ગ છે એને બ્રાહ્મણ તરીકે સ્વીકાર્યો છે, જેમાં માનવતાને ખૂબ જ સારી રીતે પાલવવાની સમજ જેની પાસે હોય, કંઈક સાચું જ્ઞાન આપી શકે એવો વર્ગ હોય, એવાને આપણી પરંપરા, વૈદિક પરંપરામાં એને બ્રાહ્મણ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો. બાકી એક જ પિતાના પરિવારમાં 4 દીકરા હોય તો જેની જેવી ક્ષમતા હોય, બૌદ્ધિક હોય, એને બ્રાહ્મણ બનાવે. એ જ પિતાનો એક દીકરો શક્તિશાળી હોય તો એને ક્ષત્રિય તરીકે ઓળખવામાં આવે. જે ઘરની અંદર અશક્ત, કશાય કામનો ન હોય છતાંય ઘરનું કામ કરે, એને એ જ પિતાનો પુત્ર, એને શુદ્ર તરીકે, એને ઘરમાં એનું પાલન કરવામાં આવતું, એને હળદૂત કરવામાં નહોતો આવતો, એને અછૂત ગણવામાં નહોતો આવતો, કારણ કે એક જ પિતાના સંતાન છે. એમ આ સમગ્ર સમાજની રચનાની અંદર પણ વેદોએ પુરુષ સૂક્તની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને ભગવાનના જ અંગો કયા છે. કોઈને અછૂત, કોઈને હળદૂત સહેજ પણ કરવાનું કહ્યું નહીં. પદભ્યામ શુદ્રો અજાયતઃ, જો ચરણમાંથી શુદ્રોની ઉત્પત્તિ થઈ, પણ મૂર્તિની અંદર એ ચરણને કાપીને બહાર મૂકી દો, કોઈ મૂકી દેશે તો મૂર્તિ ખંડિત ગણાશે. એમ શુદ્રનું અપમાન કરી એને અડધૂત કરશો તો ભગવાનની વ્યાપક વિશ્વમૂર્તિ છે, વિરાટ મૂર્તિ, એ ખંડિત થયેલી ગણાશે. ભગવાને વિપ્રવૃંદ રઘુબીર બોલાય, એ વિપ્ર કેમ, એ પૂજ્ય કેમ, એ આદરણીય કેમ, કેમ એને જ દક્ષિણા આપવાની, દાન એને જ આપવાનું? કે એ સમાજનો બુદ્ધિજીવી વર્ગ છે, સમાજને સાચી દિશા આપવા વાળો વર્ગ છે, અને એટલા માટે એનું પાલન પોષણ કરવું જોઈએ. એટલે ભગવાને આ 14 વર્ષના વનવાસના વિયોગ વાળી પ્રજાને સમજાવવા માટેનું ઉત્તરદાયિત્વ 14 વર્ષ સુધી બ્રાહ્મણોને સોંપ્યું છે.